સમજો કોઈકને છાતીમાં દુખે છે. હવે કોઈ અન્ય વ્યક્તિ હોય, સમજો એ હાર્ટ પેશન્ટ છે, કોઈ અન્ય વ્યક્તિ હાર્ટ પેશન્ટ છે અને આ ભાઈને છાતીમાં દુખે છે, તો પેલા વ્યક્તિને શું વિચાર આવે? કે ક્યાંય હાર્ટનો ઇશ્યુ હશે, તો એ સલાહ શું આપે કે ભાઈ ચેક કરાવજો, ECG કરાવજો, ઇકો કરાવજો, આ કરાવ તે કરાવ, ચેક કરાવી લેજો ભાઈ, ક્યાંય તકલીફ વધી ન જાય. અને હોય શું આ ભાઈને, કદાચ ખાલી ગેસનો પ્રોબ્લેમ હોય અને એને કારણે છાતી દુખતી હોય, ખ્યાલ આવે છે ને? એટલે મારે કહેવાનો મતલબ શું છે કે જે અન્ય વ્યક્તિ છે ને, એ અન્ય વ્યક્તિની જે વિચારસરણી ચાલે છે, તો જેવી પોતાની બુદ્ધિ હોય એવા આપણા વિચારો ચાલે છે, ખ્યાલ આવ્યો ને? એવી એ સલાહ આપે છે. જેવી રીતના સમજો કે આપણે ઘણા કદાચ બધાને એક્સપિરિયન્સ થયો હશે કે કોઈક વ્યક્તિ હોય એને જમવામાં આગ્રહ કરવાની આદત બી ન હોય અને એને કોઈ કરે તો પણ એનું ન હોય, હોય ને એવા વ્યક્તિઓ? અને કોઈ બીજું વ્યક્તિ હોય એને જમવાના એટલે બીજાને આગ્રહ કરવાની આદત પણ બહુ હોય અને એને પણ એવી ઈચ્છા કે મને બી કોઈ આગ્રહ છે, ખ્યાલ આવે છે? હવે સમજો કે આ વ્યક્તિ કે જેને આગ્રહ ન ગમે એ ઓલા વ્યક્તિને જ્યાં જમવા જાય તો શું થાય? ઓલા ભાઈ કેવી રીતના બિહેવ કરે? કે એ તો એવી જેની એવી બુદ્ધિ છે એમ જ બિહેવ કરે, ખ્યાલ આવે? જેની જે માન્યતા એ એંગલથી વિચાર કરે છે. મારે કહેવાનો મતલબ આ છે છેવટે, તો આ ખ્યાલ આવે ને? હવે આ ભાઈને એવું હોય કે હું મને જેટલું જોતું હશે ને હું લઈ લઉં છું, ઓલા ભાઈને શું થાય કે ભાઈ આને લીધું ને હજી તો અડધું જમ્યું હશે, હવે તો આગળ કરવાનું શરૂ કરો. એટલે ઓલા ભાઈને જે અનુકૂળતા હોય એની બદલે પ્રતિકૂળતામાં ચાલ્યા જાય. આ સમજાય છે કે એવી જ રીતે અહીંયા લગાવો કે જે જીવને સંસારમાં અહીંયા વિષય ભોગોમાં રુચિ છે તો એને તે ગતિમાં રુચિ આવ્યા વગર રહેતી નથી. આ સમજાય છે કે નહીં? કેમ કે જેટલા વિષય ભોગ અહીંયા છે એના કરતા ત્યાં અધિક છે. જેને અહીંયા વિષય ભોગોમાં રુચિ છે એને ભોગ ભૂમિમાં પણ રુચિ આવ્યા વગર રહેતી નથી. એને અટ્રેક્શન થાય કે ઓહો કલ્પવૃક્ષ જે માંગો એ મળી જાય, આવું હોત તો કેટલું સારું, અહીંયા કલ્પવૃક્ષ હોત તો કેટલું સારું. આ ભાવ નેચરલી થાય કે નહીં? અરે થાય કે નહીં? થાય ને. કેમ કે અહીંયા આપણને જો એ ભોગોમાં રુચિ છે તો ઓલા ભોગોને આપણે ઈચ્છા વગર રહેતા, અને જેની ઈચ્છા કરો જેમાં રુચિ હોય તો એ જાતના ભાવ બંધાઈ ગયા છે. જો આપણા એવા વિશુદ્ધ પરિણામ હોય તો અહીંયા તો આચાર્ય ભગવાન શું કહે છે કે ચારે ગતિમાં જીવ નિરંતર દુઃખ ભોગવી રહ્યો છે. એનો મતલબ કે ત્યાં દેવગતિમાં પણ દુઃખ હોવું જોઈએ કે નહીં? એ જે વિષય ભોગોમાં જીવ ડૂબે છે તો ત્યાં એને દુઃખ થવું જોઈએ કે નહીં? તો એ બુદ્ધિ આપણી કેવી રીતના સુધરે એના માટે થઈને આ તત્વાર સૂત્રમાં દેવગતિની કેવી વ્યવસ્થા છે એનું વિશદ વિશેષ રૂપથી વર્ણન કરે છે. આ વર્ણનને વાંચીને ત્યાં આપણે કઈ રાગ કે દ્વેષના ભાવ નથી કરવાનો. ખ્યાલ આવ્યું? જે આ કર્ણાનયોગની પદ્ધતિ છે, કર્ણાનયોગમાં ઘણું બધું ડેટા આપવામાં આવે, પણ એ ડેટામાંથી આપણે વૈરાગ્ય ભાવ કાઢવાની જવાબદારી આપણી હોય છે. આ સમજાય છે ને? જો આગળ વધીએ તો આપણે લાસ્ટ ક્લાસમાં દેવો કેટલા પ્રકારના હોય છે, જો પહેલેથી થોડું રિવિઝન કરીએ કે દેવો કેટલા પ્રકારના, ચાર પ્રકાર, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમન. હવે એ ચાર પ્રકારના દેવોમાં પણ દરેક પ્રકારના જે દેવ છે તો ભવનવાસીના 10 પ્રકાર, વ્યંતરના 8 પ્રકાર, જ્યોતિષીના 5 પ્રકાર અને વૈમાનિકના બી 10 પ્રકાર. તો એ પ્રકાર એટલે કે એ જુદી જુદી જાતિના ભવનવાસી કે વૈમાનિક આદિ દેવો છે. જેવી રીતના આપણે મનુષ્ય છે તો મનુષ્ય તિર્યંશ કરતા જુદા કે? પણ મનુષ્યમાં પણ હવે સમજો કે વ્હાઇટ્સ છે, બ્લેક્સ છે, એશિયન્સ છે, ચાઇનીઝ છે, સ્ત્રી પુરુષ છે, આદિ આદિ ભેદો જોવામાં આવે છે ને, સબ ડિવિઝન. તો એ પણ એમાં પણ આવી રીતના સબ ડિવિઝન છે. એના પછી આપણે જોયું હતું કે એ દેવોમાં હાયરાર્કિકલ સ્ટ્રક્ચર પણ છે, એમાં હાયરાર્કિકલ ડિવિઝન પણ છે. તો આપણે 10 પ્રકારની હાયરાર્કી લાસ્ટ ક્લાસમાં જોઈ હતી. જો કાળો સૂત્ર નંબર 4, ચોથો અધ્યાય, સૂત્ર 4, પેજ 273. હા બસ ઈકા. જો કયા 10 પ્રકાર છે તો પહેલો છે ઇન્દ્ર, ઇન્દ્ર સાથે પ્રતિ ઇન્દ્ર એ સમજી લેવાનું કે સિમિલર. પછી બીજું છે સામાનિક, સામાનિક એટલે કે જે કોઈ ફાધર લાઈક કે કોઈ બીજા એવા કોઈ ટીચર આદિ એ પ્રકારના દેવો. પછી ત્રીજું ત્રાયશ્રિંશ એટલે કે મંત્રી મહામંત્રી જેવા. પછી પારિષદ સભાજન પરિષદમાં જે બેસે તે. આત્મરક્ષક એટલે બોડીગાર્ડ, આત્મરક્ષક તેઓ. પછી લોકપાલ, લોકપાલ એટલે સેનાપતિ જેવા, જે ચાર દિશામાં ચાર હોય તે. અનિક, અનિક એટલે નોર્મલ સૈનિક, જે પાયદળ આર્મી આદિ એ બધા દેવો. પછી પ્રકીર્ણક, પ્રકીર્ણક એટલે સામાન્ય જનતા, નોર્મલ પીપલ. આભિયોગ્ય, આભિયોગ્ય એટલે જે વાહન તરીકે યુઝ કરવામાં આવે, જે દેવો વિમાન એમાં કન્વર્ટ થઈને બીજા દેવોને લઈ જાય એને આભિયોગ્ય દેવ કહેવાય. અને છેલ્લું કિલવિષક, કિલવિષિક એટલે કે જે નોકર દેવો, જે બીજા દેવોના ઘરે કંઈક કામ કરતા હોય. તો આ 10 પ્રકાર 10 જાતિના દેવો જોવામાં આવે છે. આપણે એ પણ જોયું હતું કે આ 10 જાતિ જે છે દેવોની, આ 10 પ્રકાર જે કીધા એ જન્મથી ફિક્સ હોય છે, અને એમણે આખું ભવ આખું જીવન એ જ કાર્ય કરવાનું હોય છે. ત્યાં કોઈ અપ્રિસિએશન કે કોઈ એલિવેશન થતું નથી, કેમ કે એના એ જાતના જ પુણ્ય લઈને ત્યાં ગયો છે, એને એ જાતનું જીવન જીવવાનું છે. ખ્યાલ આવે? હવે જે કિલવિષક દેવ છે એ કિલવિષિક દેવને પણ પુણ્યના ઉદય છે, જે નોકર દેવ પણ પુણ્યના ઉદય, અહીંયા મનુષ્ય કરતા ત્યાં વધારે છે, એટલે એના શરીરમાંથી રોગો નથી, એને પણ ભૂખ તરસ લાગતી નથી, એ ખાલી વિકલ્પ આવે તો કંઠમાંથી અમૃત ઝરે છે, શ્વાસ બી એ લોકો વર્ષોના વર્ષો પછી લે છે, ખ્યાલ આવે છે. હવે એ જીવને, એ દેવને પણ મોટા ભવન આદિ સુખ સુવિધા ઘણી છે, ત્યાં પણ સોના ચાંદી આદિ રત્નોથી બધું બનેલું છે, આપણે જેમ અહીંયા કાંકરા પથ્થરથી નથી બનેલું, ખ્યાલ આવે. તો પુણ્યના ઉદય તો ઘણા છે, એ નોકર દેવને પણ, પણ પુણ્યના ઉદય હોવા છતાં પણ ત્યાં એની મરજી ચાલતી નથી, એટલે એ દેવને પણ નિરંતર અન્ય દેવોની ઈર્ષા આવી રહ્યા કરે છે, તો એ નિરંતર પાપ ભાવમાં રહે છે, જેવી જેની યોગ્યતા કોઈ પાપ પુણ્ય આદિમાં પરિણામ જ કર્યા કરે છે. બરાબર, આટલું આપણે જોયું. હવે જો બીજું એક પાંચમું સૂત્ર જોયું આપણે, કે વ્યંતર અને જ્યોતિષી દેવો જે છે તેમાં ત્રાયશ ત્રિંશ અને લોકપાલે બે પ્રકારના દેવો હોતા નથી, તો ત્યાં આઠ પ્રકારના દેવો હોય છે. આટલી ચર્ચા આપણી થઈ હતી. હવે જો આગળ વધીએ, પૂજ્ય ગુરુદેવ શ્રી હંમેશા એમના પ્રવચનોમાં કહેતા હોય છે કે જીનેન્દ્ર ભગવાને 100 ઇન્દ્રની ઉપસ્થિતિમાં તને પરમાત્મા કહીને બોલાવે છે. તો આ 100 ઇન્દ્ર ક્યાંથી કાઢ્યા એમણે? ખાલી એમ જ ખયાલી બોલાવ છે કે એકચ્યુઅલ 100 ઇન્દ્ર હોય છે? તો જો એકચ્યુઅલી 100 ઇન્દ્ર હોય છે તો એની શું ગણતરી? તો એ આપણને આ સૂત્રમાં ગણતરી બતાવે છે. છઠ્ઠું સૂત્ર, જો દેવોમાં ઇન્દ્રોની વ્યવસ્થા. ઇન્દ્ર જે હોય, ઇન્દ્ર એટલે રાજા, જે દેવગતિના સેક્શન આપણે જોયા, આપણે સમજો કે સ્વર્ગમાં આપણે જોઈએ છે 16 સ્વર્ગ હોય છે, અથવા તો આ બાજુ ભવનમાંથી કે જે જ્યોતિષી દેવો છે તો સૂર્ય ચંદ્ર આદિ જુદા જુદા જોવા મળે છે, તો એમાં કિંગ કોણ અને બાકીના કોણ, ખ્યાલ આવે? તો જે કિંગ હોય એને ઇન્દ્ર કહેવાય છે. તો અહીંયા જો એ ઇન્દ્ર કોણ કોણ છે એ આપણને બતાવે છે. જો સૂત્ર વાંચે, છઠ્ઠું, પૂર્વયો ધ્રીર ઇન્દ્રહ, એટલે શું કહે છે? પહેલાના બે ભવનવાસી અને જ્યોતિષ અભ્યંતર, સોરી, ચાર જોયા ને, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાન, આ ઓર્ડરમાં હંમેશા યાદ રાખવા. તો પહેલાના બે એટલે ભવનવાસી અને વ્યંતર, તો એમાં દ્વિ ઇન્દ્રિયા ઇન્દ્રહ, એટલે એમાં બે બે ઇન્દ્ર હોય છે. પહેલાના બે ભવનવાસી અને વ્યંતરોમાં દરેક ભેદમાં બે બે ઇન્દ્ર હોય છે. જો આપણે જોઈશું હમણાં હજી આગળના સૂત્રોમાં, પણ આપણે પહેલા જે ખાલી બ્રીફલી જોયું કે ભવનવાસીના 10 પ્રકાર હોય છે. એ કયા 10 પ્રકાર છે? જો એક શોર્ટમાં એનું નામ સાંભળીએ, એક છે અસુર કુમાર દેવ, ક્યારેક પહેલા સાંભળ્યું છે ને, 6 ઢાળામાં કે નરકમાં જઈને લડાવે છે, એ ભવનવાસી દેવનો એક પ્રકાર છે. પછી નાગકુમાર, ઉદધિકુમાર, દિક્કુમાર, આદિ બધા ઘણા પ્રકારના દેવો, અગ્નિકુમાર, વાતકુમાર, વિદ્યુતકુમાર, સ્તનિતકુમાર, સુપર્ણકુમાર, દ્વિપકુમાર, આ બધા ભવનવાસી દેવોના પ્રકાર છે. તો 10 પ્રકારો હોય છે, તો 10 પ્રકારમાં બે બે ઇન્દ્ર હોય છે. જો એક થોડુંક સમજો એટલે તમને ક્લિયર થઈ જાય. આપણે પહેલા આ વાંચી લઈએ, હા, જો થર્ડમાં, થર્ડ પોઈન્ટ છે ને નીચે, નીચે પોઈન્ટ નંબર 3 લખેલું છે, એમાં 24-16 સ્વર્ગના એમ લખ્યું છે ને, મળ્યું 24-16 સ્વર્ગના, એ જો સમજી લઈએ પહેલા. એટલે વૈમાનિકનું સમજશું તો બીજા બધાનું સમજવું થોડું ઈઝી પડશે. જો વૈમાનિકમાં કેવી વ્યવસ્થા છે પહેલા એ સમજો. હવે જો ત્યાં જૈન ભૂગોળ ખુલ્યું છે, એ જરા પ્રોજેક્ટ કરજો, પહેલો જ ચાલુ. ઉપર એટલે કે ઉર્ધ્વ લોકમાં વૈમાનિકના દેવો રહે છે. એ વૈમાનિકના દેવોમાં પહેલા 16 સ્વર્ગ છે, પછી 9 ગ્રહવૈક છે, પછી 9 અનુદેશ છે અને 5 અનુત્તર છે. જો અહીંયા આપણને સ્કીમેટિક ડાયગ્રામમાં પણ બતાવેલું છે, એ જે હતું એ જ, હા બસ આ જ, જો નીચે 1 અને 2 લખેલું છે, પછી ઉપર 3, 4, 5, 6, 7, 8 અપ ટુ 16 નંબર સુધી લખેલું છે. આ શું છે કે આ 16 સ્વર્ગના લેવલ્સ છે. તો ફર્સ્ટ અને સેકન્ડ આર પેરેલલ, ફર્સ્ટ ઇઝ ઓન સાઉથ સાઈડ, સેકન્ડ ઇઝ ઓન નોર્થ સાઈડ, ખ્યાલ આવે? સિમિલરલી થર્ડ, ફોર્થ, ફિફ્થ સિક્સ્થ સેવન્થ એઇથ એવી રીતના બે બેના જોડીમાં આ સ્વર્ગો હોય છે. ખ્યાલ આવ્યો? તો પહેલા 16 સ્વર્ગ છે. હવે એની ઉપર ત્યાં 9 ગ્રેવેક લખેલું છે. આ 9 ગ્રેવેક એટલે ત્યાં સુપિરિયર લેવલ્સ, એટલે 16 સ્વર્ગ કીધી ઊંચા ગ્રેવ. ખ્યાલ આવે? હવે એમાં પણ અમુક વિમાનો છે, હમણાં આપણે વાંચશું થોડીક વાર. એમાં 309 વિમાન છે, 309. હવે એ 9 ગ્રેવેકની ઉપર હજી ત્યાં 9 અનુદિશ છે. અનુદિશના વિમાનો એ ગ્રેવેકથી બી ઊંચા ગ્રેવો છે. ખ્યાલ આવે? અને એના ઉપર 5 અનુસ્તર છે. અનુદિશમાં 9 જ વિમાન છે ટોટલ, અને અનુત્તરમાં 5 જ છે. જોજો, એને કહેવાય 9 અનુદિશ અને 5 અનુત્તર. અને ઓલાને પણ કહેવાય 9 ગ્રેવેક, પણ ત્યાં 9 વિમાન નથી, ત્યાં 309 વિમાન, એ 9 લેવલ્સ છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? થોડું ડિટેલ્સ. હવે જો કહેવાનો મતલબ શું છે, આ પહેલા 16 સ્વર્ગ જે છે ને નીચે, એમાં તો ઇન્દ્ર અને આજે આપણે 10 લેવલ જોયા, ઇન્દ્ર, સામાનિક, પછી પારિષદ, આદિ, એ 10 ગ્રેડેશન જે હતા ને હાયરાર્કી, એવા 10 લેવલ છે. અન્ટિલ 16th સ્વર્ગ, એની ઉપર 9 ગ્રેવેક, 9 અનુદિશ અને 5 અનુત્તર, એમાં આવું કોઈ હાયરાર્કિકલ સ્ટ્રક્ચર નથી. ત્યાં બધા જ દેવો સમાન છે. ખ્યાલ આવે? એટલે બધા જ ઇન્દ્ર જેવા છે. એટલે એને કહેવાય અહમ ઇન્દ્ર. ત્યાં બધા જ ઇન્દ્ર, બધા હું ઇન્દ્ર, એમ આમ કહે ને, હું ઇન્દ્ર, તો બધા જ કહે છે હું ઇન્દ્ર, એટલે એને કહેવાય અહમ ઇન્દ્ર. ખ્યાલ આવે? તો એ બધા દેવો કેવા છે કે અહમ ઇન્દ્ર છે. અહમ ઇન્દ્ર એટલે કે બધા દેવો સમાન છે, અને ઇન્દ્ર જેવી એમની પ્રતિષ્ઠા કે પુણ્યનો ઉદય છે. ખ્યાલ આવે? હવે બધા જ ઇન્દ્ર છે તો ત્યાં તો ઇન્દ્રનું કાઉન્ટિંગ ન થાય. ખ્યાલ આવે કે? તો ઇન્દ્રનું કાઉન્ટિંગ ક્યાં સુધી થાય? કે 16 સ્વર્ગ સુધી થાય. બરાબર? હવે જો પાછા તત્વાર સૂત્રમાં આવી જઈએ, આ 16 સ્વર્ગમાં 24 ઇન્દ્ર છે. 16 માં 24, હવે કેલ્ક્યુલેશન કેવી રીતના બેસે તો જો સમજીએ, પ્રથમ 4 દેવલોકના 4 વંચાય છે. પ્રથમ 4 દેવલોકના 4 એટલે 1 2 જે આપણે વાંચ્યું, 1 2 3 4, તો એમાં તો જુદા જુદા ઇન્દ્ર છે. એટલે 4 દેવના 4 સ્વર્ગના 4 ઇન્દ્ર. બરાબર? પછી જો આગળ મધ્યના 8 દેવલોકના 4 ઇન્દ્ર છે, એટલે 5 અને 6 નો એક જ ઇન્દ્ર છે, જે સેમ લેવલ પર છે આપણે જોયું ને હમણાં. તો 5મો સ્વર્ગ અને 6ઠા સ્વર્ગ નો એક જ ઇન્દ્ર, 7મા અને 8મા નો એક જ ઇન્દ્ર, 9 અને 10 નો એક ઇન્દ્ર, 11-12 નો એક ઇન્દ્ર. બરાબર? એની 4 થયા, નીચેના 4 થયા. હવે ઉપર 13 14 15 16, તો એના પાછા 4 ઇન્દ્ર છે. ખ્યાલ આવે? જો આગળ, અને અંતના 4 દેવલોકના 4, તો એમ ટોટલ મળીને 12 ઇન્દ્રો છે. ખ્યાલ આવે કે? સ્વર્ગના 16 સ્વર્ગના 12 ઇન્દ્ર હોય છે. આપણે પ્રતિષ્ઠામાં ભલે 16 ઇન્દ્ર રાખીએ, ખ્યાલ આવે, પણ ઇન્દ્ર હોય છે 12 જ. આપણે પ્રતિષ્ઠામાં રાખીએ ને, સૌધર્મ ઇન્દ્ર, પછી ઈશાન ઇન્દ્ર, પછી સનતકુમાર મહેન્દ્ર આદિ, એ તો આપણે 16 ખાલી ઉપચારથી રાખીએ છીએ, પણ ત્યાં ખરેખર 12 ઇન્દ્ર જ હોય છે. આટલું સમજાયું? હવે જેટલા ઇન્દ્ર એટલા પ્રતિ ઇન્દ્ર. પ્રતિ ઇન્દ્ર શું છે? કે દે આર ડેપ્યુટી ઇન્દ્ર. ઇન હવે ઇન્દ્ર ન હોય, એની એબસેન્સમાં આ ઇન્દ્ર છે. ખ્યાલ આવે? એનો પુણ્યનો ઉદય ઇન્દ્ર જેવો જ છે, એની આજ્ઞા ઇન્દ્ર જેવી ચાલે, એનું બધું શરીરની કાંતિ, આયુ આજુ બધું ઇન્દ્ર જેવું છે. ઓનલી ડિફરન્સ ઇઝ કે હી ઇઝ સેકન્ડ ઇન કમાન્ડ. ઇન હવે સેકન્ડ ઇન કમાન્ડ બી ન કહેવાય, પણ હી ઇઝ ડેપ્યુટી. એ યુવરાજ જેવા છે. ઓલા રાજા છે, તો આ યુવરાજ છે. તો 12 ઇન્દ્ર છે સ્વર્ગના, તો પ્રતિ ઇન્દ્ર કેટલા? કે એ પણ 12 છે, તો ટોટલ કેટલા થયા? 24. એટલે વૈમાનિક સ્વર્ગના 24 ઇન્દ્ર હોય છે. આટલું બધાને ખ્યાલમાં આવ્યું છે. હવે જો હું થોડુંક ટ્વિસ્ટ નાખવાનું છું, એટલે આટલું સમજાયું કે નહીં? કોઈને આમાં કઈ ડાઉટ હતો પહેલા પૂછો. આટલું ક્લિયર? હવે જો વૈમાનિકના ઇન્દ્રોનું ડિસ્ટ્રીબ્યુશન જ્યોગ્રાફિક ડિસ્ટ્રીબ્યુશન છે. ફરી વૈમાનિક દેવોના ઇન્દ્રો જ્યોગ્રાફિકલી ડિવાઇડેડ છે. એટલે પહેલા સ્વર્ગનો 1, એટલે મારી ટેરિટરી કેટલી? કે પહેલા સ્વર્ગ જેટલી. ખ્યાલ આવે ને? પછી બીજા સ્વર્ગની ટેરિટરી કેટલી? કે બીજા સ્વર્ગની જેટલી. એટલે ઇન્દ્રની ટેરિટરી એટલી. એટલે ટેરિટરી ડિવિઝન ઇઝ બેઝડ ઓન જિયોગ્રાફિક બાયફર્કેશન. આટલું સમજાયું? હવે જે બીજા દેવો છે ને, ભવનવાસી, વ્યંતર આદિ, એનું જિયોગ્રાફિક બાયફર્કેશન નથી. એ લોકોનું બાયફર્કેશન ટાઈપ ઓફ દેવથી છે. એટલે ભવનવાસીમાં એક અસુર કુમાર જાતિના દેવ છે, તો આખી ત્રસનાળીમાં જેટલા અસુર કુમાર જાતિના દેવ છે બધાનો ઇન્દ્ર એક. ખ્યાલ આવે ને? પછી બીજા જે રીતના નાગકુમાર આપણે જોયું, તો બીજા નાગકુમાર બી આખી ત્રસનાળીમાં જેટલા નાગકુમાર છે એ બધાનો ઇન્દ્ર એક. તો જાતિના બેઝિસ પર ઇન્દ્રોનું ડિવિઝન છે. આ સમજાયું કે ત્યાં કોઈ જિયોગ્રાફિક નથી, બધાની જિયોગ્રાફી ઓવરલેપ થાય છે. હવે વધારે ડિટેલમાં આપણે જઈએ તો એનું હશે કે આ ઇન્દ્ર અહીંયા રહે છે, આ ઇન્દ્ર અહીંયા રહે છે, તો એ લોકોનું ક્યાંક ક્યાંક રેકાર્ડ ને બધું જુદું હશે. કેમ કે એક જ નગરમાં બે ઇન્દ્ર ન રહે ક્યારે પણ, એક નગરમાં બે રાજા હોય ન હોય, ખ્યાલ આવે ને? પણ તો બી એ લોકોનું ડિસ્ટ્રીબ્યુશન જિયોગ્રાફિકલી બેઝ નથી. આ સમજાયું કે? તો જો હવે ફરીથી ઉપર આવ્યા અર્થ અને એની ટીકાનું કહેલા, પહેલા બે ભવનવાસી અને વ્યંતરોમાં દરેકમાં બે બે ઇન્દ્ર છે. જો હવે બીજો એક પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન આપું છું, સૌધર્મ સ્વર્ગમાં એક જ ઇન્દ્ર છે, સૌધર્મ ઇન્દ્ર, પણ અસુર કુમારમાં બે ઇન્દ્ર છે, ઇન્દ્ર વન ઇન્દ્ર ટુ, એટલે પ્રતિ ઇન્દ્ર વન પ્રતિ ઇન્દ્ર ટુ. ખ્યાલ આવે ને? અસુર કુમાર જાતિના ટોટલ ચાર ઇન્દ્ર. આ સમજાય છે? ભવનવાસી અને વ્યંતરમાં દરેક જાતિના બે બે ઇન્દ્ર છે, અને વ્યંતર અને વૈમાનિક, સોરી, જ્યોતિષી અને વૈમાનિકમાં દરેક જાતિનો એક જ ઇન્દ્ર છે. એટલે જેવી રીતના આપણે જ્યોતિષીમાં જોશું ચંદ્રનો એક જ ઇન્દ્ર, તો એક જ ચંદ્ર, ચંદ્ર જે ઇન્દ્ર છે એક જ છે, એમાં બે ચંદ્રના ઇન્દ્ર નથી. સમજાયું ને? સૌધર્મ સ્વર્ગનો પણ એક જ ઇન્દ્ર, એટલે પ્રતિ ઇન્દ્ર પણ એક જ, એટલે ટોટલ કોઈ પણ એક સ્વર્ગના બે. આટલું ખ્યાલમાં આવ્યું? એ આવીએ એક મિનિટ, હજી જ્યોતિષીમાં આવું. ભવનવાસી ને વ્યંતરનો ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એમાં એક જાતિના દેવોમાં બે બે ઇન્દ્ર હોય છે, તો પ્રતિ ઇન્દ્ર પણ બે બે હોય છે. તો જો ભવનવાસીના દસ પ્રકાર છે, તો ઇન્દ્ર કેટલા? વીસ ઇન્દ્ર, અને પ્રતિ ઇન્દ્ર કેટલા? 20, તો ટોટલ 40. વ્યંતરના 8 પ્રકાર છે, તો ઇન્દ્ર કેટલા? 16. પ્રતિ ઇન્દ્ર કેટલા? 16, ટોટલ 32. સ્વર્ગોમાં 16 સ્વર્ગ છે, ઇન્દ્ર કેટલા? 12. ત્યાં બે બે નથી, એક એક છે. 12 ઇન્દ્ર, તો પ્રતિ ઇન્દ્ર કેટલા? એ પણ 12, ટોટલ 24. કરો એડ, 40 પ્લસ 32 પ્લસ 24 કેટલા થયા? 96 થયા, બરાબર. હવે જો આપ વાંચ્યા આમાંથી ટીકા, ભવનવાસીના 10 ભેદ છે, તેથી તેમાં 20 ઇન્દ્ર હોય છે. વ્યંતરોના 8 ભેદ છે, તેથી તેમાં 16 ઇન્દ્ર હોય છે, અને બંનેમાં તેટલા જ, એટલે કે ઇન્દ્ર જેટલા જ પ્રતિ ઇન્દ્ર હોય છે. સેકન્ડ પોઈન્ટ, જે દેવ યુવરાજ સમાન અથવા ઇન્દ્ર સમાન હોય, અર્થાત જે દેવ ઇન્દ્ર જેવું કાર્ય કરે, તેને પ્રતિ ઇન્દ્ર કહેવાય છે. આ સમજાય છે? ત્રિલોક પ્રજ્ઞપ્તિનો રેફરન્સ છે. હવે ત્રીજો પોઈન્ટ, શ્રી તીર્થંકર ભગવાન 100 ઇન્દ્રથી પૂજ્ય છે, તો તે 100 ઇન્દ્ર નીચે પ્રમાણે, ભવનવાસીના 40, 20 ઇન્દ્ર, 20 પ્રતિ ઇન્દ્ર, વ્યંતરના 32, 16 ઇન્દ્ર, 16 પ્રતિ ઇન્દ્ર, સ્વર્ગના 24 જે આપણે જોઈ લીધા, 12 ઇન્દ્ર, 12 પ્રતિ ઇન્દ્ર. હવે જો જ્યોતિષીમાં બે, ચંદ્રમાં તે ઇન્દ્ર છે અને સૂર્ય તે પ્રતિ ઇન્દ્ર છે. હવે જો જ્યોતિષી વિમાનો, જેવી રીતે અહીંયા 12 સ્વર્ગ છે ઉપર, સોરી 16 સ્વર્ગ છે, 16 સ્વર્ગમાં વિમાનોની સંખ્યા જોઈએ તો સંખ્યાત સંખ્યા છે. કોઈ નંબર યાદ છે? અચ્છા, ક્યાં સાંભળ્યો છે યાદ છે? અકૃત્રિમ જિનાલયનું કેલ્ક્યુલેશન કરીએ ને, તો ઉપરના કેટલા, ભવનવાસીના કેટલા એ સંખ્યા આવે છે ને, ભવનવાસીના 7 કરોડ 72 લાખ, વૈમાનિકના કેટલા? 84 લાખ 87 હજાર, 86 લાખ 96 96 હજાર, અને 023 ઝીરો એટલે વચમાં કઈ નથી 23 84,97,023 તો એટલા વિમાનો ઉપર છે ખ્યાલ આવે 84,00,000 વિમાનો છે અપ્રોક્સિમેટલી એવું સમજો પણ ભયંતર અને જ્યોતિષીના વિમાનો કેટલા એ બધા અસંખ્યાત વિમાનો છે એટલે કે ત્યાં અસંખ્યાત ભવનો છે ખ્યાલ આવે કે એ અસંખ્યાત રહેવાના સાંજે તો અસંખ્યાત જીના લેવો પડશે ખ્યાલ આવે આપણે એમાં જીના લેવામાં નહીં આપણે તો અહીંયા ઇન્દ્રની વાત કરીએ છીએ તો જ્યોતિષીમાં ચંદ્ર કેટલા તો અસંખ્ય સૂર્ય કેટલા અસંખ્ય જો દરેક દ્વીપ અને સમુદ્રમાં ચંદ્ર અને સૂર્ય હોય છે ને હવે દ્વીપ સમુદ્ર કેટલા એ બી અસંખ્ય તો સૂર્ય ચંદ્રનું કેલ્ક્યુલેશન બી અસંખ્યમાં જાય છે પછી એમાં દરેકમાં ગ્રહ નક્ષત્ર અને તારા ખ્યાલ આવે તો બધું મળીને જ્યોતિષીના વિમાન અસંખ્યમાં જાય છે પણ એ અસંખ્યમાં ઇન્દ્ર કેટલા તો બે છે એક ચંદ્ર અને એક સૂર્ય એટલે એ ક્યાં રહે છે એ પ્રશ્ન જુદો છે કયા દ્વીપમાં જંબુ દ્વીપમાં રહે છે લવણ સમુદ્ર આદિ એ બધું થોડું ડિટેલ છે મને ખ્યાલ નથી હા પણ એક ચંદ્ર જાતિનો દેવ છે એક સૂર્ય જાતિનો દેવ છે એક તારા આદિ જાતિના દેવ છે એ પાંચ જાતિના જ્યોતિષી દેવો આપણે જોયા પાંચ જાતિના જ્યોતિષી જે રીતના ભવનવાસીના 10 જાતિના દેવો છે એવી રીતના જ્યોતિષી પાંચ જાતિના દેવ છે તેમાં ચંદ્ર જાતિનો દેવ જે દેવ છે એ ઇન્દ્ર છે આટલું ખ્યાલમાં આવે છે અને સૂર્ય જાતિનો જે દેવ છે તે પ્રતિઇન્દ્ર છે હવે એમનામાં પણ જો આપણે જોયું ને આગળ કે ઓલા 10 પ્રકારના જે ભેદો છે હાયરાર્કી એમાંથી 2 હાયરાર્કી એમાં નથી ત્રાયશ્રીંશ અને લોકપાલ બાકીની 8 હાયરાર્કી તો એમાં પણ છે એટલે ચંદ્રની અંદર પણ એ હાયરાર્કી છે ખ્યાલ આવે સૂર્યની અંદર એ હાયરાર્કી તારાઓની અંદર એ હાયરાર્કી એ જાતમાં એમાં પણ હશે પણ ઇન્દ્ર કેટલા ગણાય કે 2 જ્યોતિષી દેવોમાં 1 ચંદ્ર અને 1 સૂર્ય તો ચંદ્રમાં ઇન્દ્ર છે સૂર્ય પ્રતિઇન્દ્ર છે આટલું ખ્યાલમાં આવ્યો બધાને હવે આગળ મનુષ્યનો એક ચક્રવર્તી જેટલા પણ મનુષ્ય હોય તેનો સૌથી શક્તિશાળી રાજા કોણ કહેવાય કે ચક્રવર્તી ટીગેન્ડોમાં એક અષ્ટાપદ સિંહ એટલે સિંહો એક જે એક પ્રકારનો સિંહ એ રાજા કહેવાય ત્યાં હવે જે રીતના જો વિચાર કરો થોડો હવે આ સૂક્ષ્મતાની વાત કરો અને ન બેસે તો ચિંતા ના કરો ચક્રવર્તી કેટલા હોય એટ અ ટાઈમ એક જ હોય બાકી આમ જોવા જઈએ તો 12 ચક્રવર્તી હોય આખા ચોથા પાકી હવે અહીંયા કીધું ચક્રવર્તી એક જ ચાલે ને એટલે એ કઈ અપેક્ષાથી કીધું છે આપણે સમજવું કે એટ અ ટાઈમની અત્યારના વાત છે આટલું ખ્યાલ મારો ભરત ક્ષેત્રમાં એક હોય છે અમે એરાવતમાં બી હોઈ શકે ક્યારેક ત્યાં બી હોય વિદેહ ક્ષેત્રમાં હોઈ શકે પણ અહીંયા તો એકની એટલે એકની ગણતરી એવી રીતના કે એક સમોષણમાં એક જ જીવ જાય છે એ સમોષણમાં ક્ષેત્ર પણ એટલું જ છે ને જેવી રીતના ભરતનું સમોષણ હોય તો ભરતમાં જ હોય છે એ વિદેહમાં જતું નથી વિદેહનું સમોષણ વિદેહમાં હોય છે તો ત્યાંનો ચક્રવર્તી ત્યાંનો ઇન્દ્ર ગણાય છે ખ્યાલ આવે હવે એવી રીતે જ્યોતિષીમાં પણ હશે એમ સમજી લો કે જે જગ્યાના જે દ્વીપના અઢી દ્વીપ છે તો જ્યાંનું સમોષરણ છે તો ત્યાંનો ચંદ્ર હોય ત્યાંનો ઇન્દ્ર એમ ખ્યાલ આવે ને ચાલો હવે ગણતરી કરો પહેલા 96 થયા હતા 96માં ચંદ્ર અને સૂર્ય ચક્રવર્તી અને સિંહ એમ કરીને 100 ઇન્દ્ર થાય છે તો યોગસાર જે પ્રવચન 9મું છે એમાં આ ગુરુદેવજી ડિટેલમાં ઘણું લે છે એમાં યોગસારજીની શીતલ પ્રસાદજી ટીકા પાનું 136 ચલો હવે આગળ થોડું હજી વધારે ડિટેલ જોઈએ છે જો આમાં ઘણું આ દેવોની કેવી કેવી વૃત્તિઓ હોય છે એનું પણ વર્ણન અહીંયા તત્વાર સૂત્રમાં આવેલું છે તો જો દેવોમાં કામ સેવન સંબંધી વર્ણન હવે જો વાંચીએ છે કામ સેવન એટલે સ્પર્શેન્દ્રિયના વિષય ભોગની વાત પણ એને પાંચેન્દ્રિયના વિષય ભોગમાં તમે લગાવજો આમાં સ્પર્શેન્દ્રિયમાં એકદમ ક્લિયરલી વર્ણવી શકાય છે એટલે એનું વર્ણન કર્યું છે હવે બીજામાં તમે એમ સમજો કે એ જેમ જેમ ઉપરના સ્વર્ગમાં જતા જાય છે તો એવી એ જીવોની એ વિષયોને ગ્રહણ કરવાની લાલસા ઘટતી જાય છે કેમ કે ઉપર એશિયાઓ બી સુખ વધારે સુખ થતી જાય છે જેમ જેમ ઉપરના સ્વર્ગમાં જાય તો પીગમાંથી પદ્મ અપદ્મમાંથી શુક્લ નીચેના દેવોમાં તો કૃષ્ણલેશિયા પણ હોઈ શકે છે ખ્યાલ આવ્યો. તો એ રીતે સમજ્યું. જો વાંચ્યું, દેવોમાં કામ સેવન સંબંધી વર્ણન કાય પ્રવિચારા આ એશાનાથ, એટલે ઈશાન સ્વર્ગ સુધીના. તો ત્યાં કાયાથી પ્રવિચાર થાય છે. હવે જો પ્રવિચાર એટલે જે મૈથુન આદિ જે ક્રિયા જે હોય વિષય ભોગની, એ તો જો અર્થ એશાન સ્વર્ગ સુધીના દેવો અર્થાત ભવનવાસી વ્યંતર અને જ્યોતિષી, એ તો ત્રણે બધા જ, કેમ કે એ તો હીન દેવો છે ને અને વૈમાનિક વાળા ઊંચા દેવો છે. હવે એમાં પણ ઊંચા દેવોમાં પહેલા બીજા સ્વર્ગ વાળો અને પહેલા અને બીજા સ્વર્ગના દેવો મનુષ્યની માફક શરીરથી કામ સેવન કરે છે, પ્રવિચાર એટલે કામ સેવન. ખ્યાલ આવે. હવે જો નેક્સ્ટ સૂત્ર વાંચી લઉં છું, પછી ટીકા એક સાથે વાંચશું. આઠમું સૂત્ર, શેષા સ્પર્શરૂપ શબ્દ મનઃ પ્રવિચાર. પહેલા બીજા સ્વર્ગમાં કાયાથી પ્રવિચાર થાય છે, બાકીના અર્થ બાકીના સ્વર્ગના દેવો દેવીઓના સ્પર્શથી, રૂપ દેખવાથી, શબ્દ સાંભળવાથી અને મન વિચારોથી કામ સેવન કરે છે. જો કેવી ઇન્ટરેસ્ટિંગ વ્યવસ્થા છે, જો જે જે જાતિના જીવો એ એ જાતિના એમના વિકારી ભાવો, ખ્યાલ આવે છે. હવે એમાં પણ ઉપર જે સ્વર્ગના દેવો છે તો એક રીતે એમને એક વિચાર કરજો, જો એક રીતે કષાયોની પ્રવૃત્તિ ઓછી થતી જાય છે, ઉપર ઉપર જઈએ તો એક રીતે ઓછી થતી જાય છે, પણ એક રીતે જોવા જઈએ તો સર્વાર્થ સિદ્ધિ સુધી હજી ચોથા ગુણસ્થાનમાં જ છે. ખ્યાલ આવે. એટલે આનાથી શું પ્રૂવ થાય છે કે ખાલી કષાયને મંદ કરવાથી ગુણસ્થાન વધતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? આનાથી પ્રૂવ થાય છે. હમણાં હું આજે મેં તમને વાત કરી ને કે હમણાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી રમી રહી છે. પહેલાના ક્લાસમાં એક વાત કરી કે મારે ત્યાં વિષય લેવાનો છે કે આત્માનો અનુભવ કરવાની પ્રક્રિયા હૈદરાબાદ નેક્સ્ટ વીક. તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે દેવેન્દ્ર કુમારજી બિજોલિયાનો સ્વાધ્યાયનો સાંભળતો હતો. એમનામાં 10 લક્ષણમાં જ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના બહુ સરસ સ્વાધ્યાય થયા છે. તમે સાંભળજો એમની યુટ્યુબ ચેનલ પર છે. એમણે એક બે પોઈન્ટ બહુ સરસ કીધા, મને હમણાં કહેવાનો ભાવ થયો. હમણાં જે આપણે લોજિકલી પ્રૂવ કર્યું ને કે કશાય ભાવોથી ગુણસ્થાન વધતું નથી, એમણે બહુ સરસ વાત કરી સમ્યક દર્શનની બાબતમાં. મને કહે કે અરે પ્રવચનમાં કે આપણે ઘણા લોકો એમ કે ચોથા ગુણસ્થાનમાં વ્યવહાર સમ્યક તો હોય છે, નિશ્ચય સમ્યક તો હોતું નથી. એટલે કે આત્માનો અનુભવ ક્યાં થાય? એ છઠ્ઠે સાતમી ગુણસ્થાન. એવું કહે છે ઘણા, એવી એક ફિલોસોફી છે. અને આપણે શું ગુરુદેવશ્રી શું કહે છે કે ચોથા ગુણસ્થાનમાં જ સ્વાનુભવ થાય છે. તો એમણે કર્ણાયોગનું ઉદાહરણ આપ્યું બહુ સરસ કે આપણે શારીરિક સમ્યક્ત્વ જે છે, શારીરિક સમ્યક્ત્વ ચોથા ગુણસ્થાનથી થઈ શકે. આ તો અનડિસ્પ્યુટેડ છે ને, કર્ણાયોગનું વચન છે. એટલે એમાં તો કેવડી ગમ્ય છે. જે કર્મ પ્રકૃતિઓનો ક્ષય થાય છે તો મોહન દર્શન મોહની ત્રણ પ્રકૃતિ છે, નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ. હા થોડુંક વધારે ડિટેલમાં જાઉં છું પણ જે પકડી શકો પકડ્યું. હવે આ ત્રણ પ્રકૃતિની બંધ વિચ્છુક્તિ, સમજાય છે કે બંધ વિચ્છુક્તિ નહીં, સોરી સત્તાની વિચ્છુક્તિ, સત્તામાંથી નાશ ક્યારે થાય? શારીરિક સમ્યક્ત્વ પ્રગટ કરે તો આ ત્રણેયનો સત્તામાંથી નાશ થઈ જાય, બરાબર. તો સત્તામાંથી આ ત્રણનો નાશ ક્યારે થાય? ચોથા ગુણસ્થાનમાં થઈ જાય છે. કેમ કે શારીરિક સમ્યક્ત્વ ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે. તો આપણે એમ કહીએ કે ચોથા ગુણસ્થાને ત્રણેય દર્શન મોહની પ્રકૃતિનો નાશ થઈ ગયો, મિથ્યા તો હવે નથી પણ સ્વાનુભવ થતો નથી. તો એમ કેવી રીતના બધા ખ્યાલ આવે ને? એનો તો એનાથી શું પ્રૂવ થાય કે સ્વાનુભવ કરવા માટે દર્શન મોહનીયનો ક્ષય કરવા સિવાય આગળ અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાનનો પણ ક્ષય કરવો પડશે, તો જ એને સાતમા ગુણસ્થાનમાં આત્માનો અનુભવ થશે, એવો સિદ્ધાંત એ લોકો કહે છે. એમ સિદ્ધ થયું ને? હા. તો એમ તો કેવી રીતના બને? કેમ કે સમ્યક્ત્વની સામે દર્શન મોહ છે અને ચારિત્ર એટલે વિતરાગતાની સામે ચારિત્ર મોહ છે. આ ખ્યાલ આવે છે કે? જો આપણે કર્ણાયોગના ગ્રંથોમાંથી આવા ઘણા 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 સિદ્ધાંતો સિદ્ધ થઈ ગયા છે. ખ્યાલ આવે ને, આપણને વસ્તુ સ્વરૂપ એટલું ક્લિયર થઈ જાય. ઘણા લોકો એમ કહે છે, જો બીજી વાત પણ થોડી ટચ કરી નાખે કે દ્રષ્ટિનો વિષય શું છે, હા જો આપનો પોઈન્ટ બહુ સરસ છે કે ચારે ગતિમાં સમ્યક દર્શન થઈ શકે છે એ વાત આવે છે, તો ત્રણ ગતિમાં તો ચોથા ગુણસ્થાન સુધી જવાય, બે ગતિમાં તિર્યંચ અને મનુષ્યમાં પાંચમા ગુણસ્થાન સુધી, અને મનુષ્ય આગળના ગુણસ્થાનોમાં જઈ શકે. તો જો સમ્યક તો ખાલી છઠ્ઠા સાતમામાં થતું હોય, એટલે કે આત્માનો અનુભવ ખાલી છઠ્ઠા સાતમામાં થતો હોય, તો અન્ય ગતિના જીવોને આત્માનો અનુભવ છે જ નહીં. એટલે એનો મતલબ સ્વયંભૂ રમણ સમુદ્રમાં જે આટલા મહામત્સ્ય પાંચમા ગુણસ્થાનમાં છે, આત્માનો અનુભવ વગર જ એ પાંચમા ગુણસ્થાનમાં છે. તો કેવી રીતના બધા ખ્યાલ આવે છે ને? તો આ તો કેટલું સિદ્ધ થાય છે. ચલો બીજો સિદ્ધાંત કહેતો, કોઈ એમ કહે છે કે દ્રષ્ટિનો વિષય જે છે, એટલે જેના ઉપર સ્થિર થવાથી આત્માનો અનુભવ પ્રગટ થાય, સમ્યક દર્શન પ્રગટ થાય, તો એ ખાલી શુદ્ધાત્મા નથી, શુદ્ધાત્મા સહિત જે અર્યંત સિદ્ધ ભગવાનને વિશુદ્ધ પર્યાય જે વિશુદ્ધ અને શુદ્ધ પર્યાય જે પ્રગટ થયો. જો આર્ગ્યુમેન્ટ શું છે, જીવની પૂર્ણ શુદ્ધ દશા કઈ? સિદ્ધ ભગવાનની જે અવસ્થા છે, જીવની પૂર્ણ શુદ્ધ અવસ્થા છે, બરાબર. આપણે શું કહીએ છીએ કે આપણા ધ્યેય સ્વરૂપે કોણ છે? સિદ્ધ ભગવાન છે, અર્યંત બી નહીં. સમય સારજીમાં કહે છે ને કે જેવી રીતના અનંત સિદ્ધ ભગવાન છે, તો એમને હું મારી પરિણતિમાં સ્થાપિત કરીને આનો સમયસરનો સ્વાધ્યાય કરીને, મારા જે મારું ટાર્ગેટ છે, મારો ગોલ, મારા માટે રોલ મોડલ કોણ છે? કે સિદ્ધ ભગવાન. તો જો સિદ્ધ ભગવાન રોલ મોડલ હોય તો અહીંયા કોને જોવા જોઈએ? સિદ્ધ ભગવાન જેવી દશા અહીંયા જોવી જોઈએ ને, એમની એવી આર્ગ્યુમેન્ટ છે. તો સિદ્ધ ભગવાન કેવા છે? કે શુદ્ધાત્મા છે, પ્લસ એક સમયની સિદ્ધ દશા, એક સમયની પૂર્ણ શુદ્ધ સિદ્ધ દશા. ખ્યાલ આવે છે કે એ બેવને મિક્સ કરો તો દ્રષ્ટિનો વિષય થાય. એક સમયની ખાલી પર્યાય નહીં, શુદ્ધ પર્યાય સાથે. ખ્યાલ આવે ને? હવે ગુરુદેવશ્રી શું કહે છે કે પર્યાય માત્રથી પાર, ગુણ ભેદથી પાર, પર્યાય માત્રથી પાર, એ જે એક અખંડ અનાદિ અનંત શુદ્ધ દ્રવ્ય છે, બસ એટલો દ્રષ્ટિનો વિષય છે. હવે કરો કરું, આ સાચું કે ઓલું સાચું, ઓલું બી ખોટું નથી ને. કેવી રીતના સિદ્ધ કરતા? સિદ્ધ ચલો આપણે કોઈને નથી કરવું, આપણી માન્યતામાં શું લેશો? આ કયું, આ સાચું કે આ સાચું? એજ બસ એજ સિદ્ધ કરવી છે. જો પર્યાય કેટલી છે? પર્યાયની લાઈફ એક સમય. હવે એક સમય કેટલો છે? કેવી રીતના સિદ્ધ થાય? કે કર્ણાનુયુક્તિ સિદ્ધ થાય કે એક સમયની લાઈફ કેટલી? ખ્યાલ આવે છે? એટલો સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ છે કે એક સમયનું લક્ષ્ય તો જીવ કરી જ નથી શકતો. ખ્યાલ આવે છે ને? તો દ્રષ્ટિના વિષયમાં જેનું લક્ષ્ય કરવાનું છે, એને જો જીવ ટેકનિકલી લક્ષ્ય જ ન કરી શકે, તો એ દ્રષ્ટિનો વિષય કેવી રીતના? ગમે તે ગુણસ્થાને હોય, પણ એક સમયની પર્યાયનો સ્વભાવ જ એ છે કે એક સમયમાં ક્ષય થઈ જાય. તો બાય ધ ટાઈમ જીવ એનું લક્ષ્ય કરે, ત્યાં સુધી તો અસંખ્ય પર્યાયો ચાલી ગઈ છે. ખ્યાલ આવે છે? એટલે પર્યાય સહિતનું દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય હોય જ ન શકે, કેમ કે ટકતું. ખ્યાલ આવે ને? જો આ કર્ણાનિયોગમાં આવા અનેક સિદ્ધાંતો છે જેનાથી આવું ભાવ વાસન પૂર્વક દ્રઢ નિશ્ચય કરી શકે. ખ્યાલ આવે? ચલો આપણે તો જે વિષય ચાલતો તેનાથી વિષય અંતર થયું. આપણે શું જોયું કે પહેલા અને બીજા સ્વર્ગમાં કાયાથી પ્રવિચારના સ્વર્ગમાં ભાવો થાય છે, ભાવોની વિક્રિયા થાય છે, સમજાયું ને? હવે જો આગળ આઠમું સૂત્ર જે આપણે વાંચ્યું, બાકીના સ્વર્ગમાં દેવો દેવીઓના સ્પર્શથી, રૂપ દેખવાથી, શબ્દ સાંભળવાથી અને મનના વિચારોથી કામ સેવન કરે છે. જો પાછું સાતમાની ટીકા વાંચીએ, દેવોમાં સંતતિની ઉત્પત્તિ ગર્ભ દ્વારા થતી નથી. જે દેવની ઉત્પત્તિ કેવી રીતના થાય? કે ત્યાં ઉપપાદ શૈયાઓ છે, એક જાતનો બેડ છે, એ બેડમાં દેવનો જીવ ત્યાં, એટલે જે જીવ ત્યાં પહોંચે તો એ ત્યાં આજુબાજુના પરમાણુને ગ્રહણ કરીને એ પોતાનું શરીર બનાવે છે. અને જાણે આમ આંખનો પલકારો થઈને એમ ખુલે ત્યાં એ શરીર બની ગયું છે અને ઊભો થઈને ચાલવા માટે, તો એવી દેહની ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે. ખ્યાલ આવે ને? તો ત્યાં આપણે મનુષ્યમાં જે રીતના ગર્ભ ધારણ કરીને જીવ ઉત્પન્ન થાય છે એવી તો કોઈ ત્યાં પ્રવૃત્તિ નથી. ખ્યાલ આવે? જોજો વાંચીએ. દેવોમાં સંતતિની ઉત્પત્તિ ગર્ભ દ્વારા થતી નથી. તેમજ વીર્ય અને બીજી ધાતુઓનું બનેલું શરીર તેમને હોતું નથી. આપણે જે અહીંયા વ્યવસ્થા છે કે પુરુષોને વીર્ય હોય છે અને મહિલાઓને એક અંડજ જે કહેવાય, એક જાતના એક્સ જે હોય છે એ હોય છે, અને એનું ફ્યુઝન થાય તો ત્યાં ગર્ભ રહે છે. હવે ત્યાં તો વૈકરીક શરીર છે, ત્યાં તો એવા જાતના કોઈ ધાતુઓ જ નથી. ખ્યાલ આવે ને? જો આગળ તેમનું શરીર તો વૈકરીક હોય છે, એટલે એમને આ જે પ્રવિચાર અથવા કામ સેવનનું પ્રયોજન શું? આ સમજાય છે કે? તો જો માત્ર મનની કામભોગ રૂપ વાસના તૃપ્ત કરવાનો તેઓ આ ઉપાય કરે છે. ખ્યાલ આવ્યો કે? જો ત્યાંના જીવો નિરંતર મનના દુઃખથી જ દુઃખી છે. તો જેવી રીતના અહીંયા આપણને મનથી અનેક પ્રકારના જુદા જુદા વિકારી ભાવો થાય છે, ક્યારેક વિષય ભોગ ના થાય તો ક્યારેક ભોજન આદિ ના થાય, ક્યારેક કંઈક સાંભળવા ના થાય, આ જાતના જે જુદા જુદા વિકારી ભાવ આપણને અહીંયા થાય છે એમને પણ બધા થાય. એ પણ સંની પંચેન્દ્રિય જીવ છે, તો પાંચે ઇન્દ્રિય બી છે અને મન બી છે, તો એના દરેકના સંબંધી વિકારી ભાવો એમને થાય છે. હવે જો આગળ ન કર્મની એમને વિશેષ સુવિધા છે, તો એમના જે વિકારી ભાવ ઈચ્છાઓ જે એમની ઉત્પન્ન થાય છે, તો જેથી અહીંયા પૂરી થાય, સમજો અહીંયા 100 માંથી 1 પૂરી થાય તો ત્યાં 100 માંથી 5 પૂરી થતી હશે, બાકીની તો એમની પણ રહી જાય છે. ખ્યાલ આવે? ચલો, તો મનના કામભોગરૂપ વાસના તૃપ્ત કરવાનો એમનો ઉપાય છે. તેઓ તેનો વેગ ઉત્તરોત્તર મંદ હોવાથી થોડા થોડા જ સાધનોથી તે વેગ મટી જાય છે. એ જે કામ સેવનનો જે વેગ થાય છે જીવોને, તો પહેલા બીજા સ્વર્ગમાં અધિક છે, ઉપરના સ્વર્ગોમાં એ વેગ ઓછો છે, તો મંદ સાધનોથી જે શમિત થઈ જાય છે. ખ્યાલ આવે? જો નીચેના દેવોની વાસના તીવ્ર હોવાથી વીર્ય સ્ખલનનો સંબંધ નહીં હોવા છતાં પણ શરીર સંબંધ થયા વિના તેમની વાસના દૂર થતી નથી. હવે સમજો એ લોકોની આવી પરિસ્થિતિ છે. અહીંયા મનુષ્યની તો કેવી પરિસ્થિતિ છે, એમનાથી બી ખરાબ છે કે? ખ્યાલ આવે ને? આપણી કામ સેવનની જે ભાવના આવી છે એમનાથી બી તીવ્ર છે, એમ સમજો. તો એમને આપણા કરતા તો એમ પહેલા બીજા સ્વર્ગમાં શુક્લ લેશિયા, શુભ લેશિયાઓ. જો આમ તો એક એક જીવની પકડીએ તો વેરિએશન ઘણા છે. અહીંયા કોઈની શુભ લેશિયા હોય અને ત્યાં કોઈની અશુભ બી હોય, એટલે એક એક જીવોનું કમ્પેરિઝન નહીં, પણ ઓન એન એવરેજ જોઈએ, ઓન એન એવરેજ જોઈએ તો અહીંયા જે કામ સેવન આદિના જે ભાવો જીવને થાય છે એના કરતા ત્યાં મંદ છે, એના કરતા ઉપરના સ્વર્ગમાં હજી મંદ છે, હજી મંદ છે, હજી મંદ છે. ખ્યાલ આવે ને? તો ત્યાં નીચેના સ્વર્ગોમાં એમની શરીરનો સંબંધ થયા વિના વાસના દૂર થતી નથી. તેનાથી આગળના દેવોમાં વાસના કંઈક મંદ હોય છે, તેથી તેઓ આલિંગન માત્રથી સંતોષ માને છે. આગળ આગળના દેવોની વાસના તેનાથી પણ મંદ હોવાથી રૂપ દેખવાથી, શબ્દ સાંભળવાથી તેમની વાસના શાંત થઈ જાય છે. તેથી આગળના દેવોને ચિંતવન, એનાથી આગળ ચિંતવન માત્રથી કામ શાંતિ થઈ જાય છે. કામેચ્છા 16મા સ્વર્ગ સુધી જ હોય છે, એની ઉપર ત્યાર પછીના દેવોને કામેચ્છા ઉત્પન્ન થતી છે. નવ ગ્રહવેગ, નવ અનુદિષ્ટ, નવ અનુત્તર, ત્યાંના જીવોને એવી કામેચ્છા ઉત્પન્ન થતી છે. હવે જો આ થતી નથી એ પણ એક ઉપચાર માત્ર છે, કેમ કે ત્યાંના જીવોને પણ 3 પ્રકારના વેદના જે કર્મ હોય તો એ કર્મની તો જે નિષેક રચના છે, તો ઉદયમાં તો આવશે કે નહીં, એ કર્મ કાંઈ ઉપશમિત થઈ જતા નથી કે ક્ષય બી થતા નથી. ખ્યાલ આવે ને? જો આ સૂક્ષ્મ વાત છે, આ સ્થૂળ છે અહીંયા જે કીધી, પણ એ કર્મનો ઉદય આવવા છતાં એનો અનુભવ એટલો મંદ છે કે ત્યાં કોઈ ભાવ થતા નથી. સમજાય છે? જે મુનિરાજ હોય, મુનિરાજ શ્રેણી માંડે ને, તો 3 પ્રકારના જે વેદ હોય છે એનો નાશ 9મા ગુણસ્થાને થાય છે. તો 7મું, 8મું અને 9માનો પહેલાનો ભાગ એ તો શુદ્ધોપયોગના ગુણસ્થાન છે કે, પણ ત્યાંય એ કર્મનો ઉદય છે. તો હવે એમને શું ભાવ થાય છે? એમને કોઈ જ ભાવ થતા નથી, પણ એનો અનુભવ એટલો હીન થઈને ઉદયમાં આવે છે. એટલે જો એક કર્ણાયોગની વ્યવસ્થા ક્યારેય ખંડિત થતી નથી કે જે કર્મ બંધાયા છે એનો ઉદય તો આવશે, પણ આ બીજી સ્થૂળ વાતથી જોઈએ તો એમને એવા કોઈ ભાવ થતા નથી. આ સમજાય છે કે? તો જો હવે આ આઠમા સૂત્રની આપણે ટીકા વાંચીએ છીએ. પહેલા બીજામાં આપણે જોયું કે શરીરના સંબંધ વગર ત્યાં એમની ઈચ્છા પૂરી થતી નથી. હવે જો આગળ ત્રીજા ચોથા સ્વર્ગના દેવો દેવાંગનાઓના સ્પર્શથી, પાંચમાંથી આઠમા સ્વર્ગ સુધીના દેવો દેવીઓનું રૂપ દેખવાથી, નવમાંથી બારમા સુધીના દેવો દેવીઓના શબ્દ સાંભળવાથી, અને તેરમાંથી સોળમા સ્વર્ગ સુધીના દેવો દેવીઓ સંબંધી મનના વિચાર માત્રથી તૃપ્ત થઈ જાય છે. તેમની કામેચ્છા તેનાથી જ શાંત થઈ જાય છે. જો આનાથી આપણને એમની લેશિયાના ભાવનો ખ્યાલ આવે છે. જેમ જેમ ઉપરના સ્વર્ગમાં જતા જાય છે તો એ કષાયના પરિણામ મંદ હોય છે. કષાયના પરિણામ મંદ હોય છે. આપણે પણ અહીંયા જોઈએ ને કે જે જીવ તીવ્ર સંસારના ભોગોમાં ડૂબેલા છે, સમજો નવવિવાહિત કોઈ હોય, તીવ્ર સંસારના ભોગોમાં ડૂબેલા છે, તો એમને એ જાતની ઈચ્છા અધિક થાય છે. અને કોઈ ઘણા ધર્મના માર્ગમાં આગળ વધ્યા હોય, આપણા અણુવ્રતિ મહાવ્રતિ જીવો હોય, તો એ તો બ્રહ્મચર્ય ધારી છે, એમને એવા ભાવ જ નથી થતા. ખ્યાલ આવે ને? તો અહીંયા પણ એ જાતના લેશિયાઓના વેરિએશન જોવામાં આવે છે. જે ત્યાં એ ઉપર ઉપર જતા એ લેશિયાના ભાવો ઘટતા. જો અહીંયા કોઈ જ્યોગ્રાફિક વેરિએશન નથી, સમજાય, મનુષ્ય ડિવિઝનમાં જ્યોગ્રાફિક વેરિએશન નથી, પણ એ જીવોની ભૂમિકા અનુસાર વેરિએશન થાય છે. અને ત્યાં સ્વર્ગમાં જ્યોગ્રાફિકલી વેરિએશન થાય છે. આ સમજાય છે? તો જો આટલા આપણે એના જોયા. હવે નવમું સૂત્ર બી થોડું વાંચી લઈએ, એની ટીકા પછી જોઈશું. નવમું સૂત્ર, આ સોળ સ્વર્ગ સુધીની વાત થઈ ગઈ. પરે અપ્રવિચાર, પરે એટલે એની પછી ઉપર. તો સોળમા સ્વર્ગથી આગળના દેવો કામ સેવન રહિત હોય છે. અરે સોળમા સ્વર્ગથી ઉપર તો દેવીઓ જ નથી હોતી, ત્યાં ફક્ત દેવો જ હોય છે. ખ્યાલ આવે? ના, એટલે જો સમોશરણમાં જે ઇન્દ્રની આપણે વાત કરી, જો સાંભળો, આપણે હમણાં જે વાત કરી સમોશરણમાં ઇન્દ્ર હોય, તો સોળ સ્વર્ગ સુધીના દેવો હોય એ સમોશરણમાં આવે છે. ઉપરના દ્રૈવેક આદિના કે અનુદિશ અનુત્તરના જીવોને એવો ભાવ થતો નથી કે સમોશરણમાં, એમના એવા શુભ ભાવ હોય છે કે ત્યાં ધર્મ ચર્ચા આદિમાં જોડાયેલા હોય છે. હવે દ્રૈવેકના અમુક જીવોના શુભ ભાવ બી હોય છે, એનાથી ઉપર તો શુભ લેશિયા જ છે, પણ નીચેના સ્વર્ગના દેવો આવે છે. ખ્યાલ આવે? તો જો અહીંયા શું કહે છે, એ સોળ સ્વર્ગ. અચ્છા, બીજું શું છે, આપણે જોશું ટીકામાં આગળ, કે બધી દેવીઓનો જન્મ પહેલા બીજા સ્વર્ગમાં જ થાય છે. બધી જ દેવીઓનો જન્મ પહેલા બીજા સ્વર્ગમાં થાય છે. હવે ઉપરના જે દેવો હોય ઉપરના સ્વર્ગના, તો એ પોતપોતાની નિયુક્ત દેવીઓનો જન્મ થાય તો આવીને લઈ જાય એવું હોય. દેવોનો જન્મ સોળ સ્વર્ગ સુધી થાય, એટલે બધે જ થઈ શકે દેવોનો જન્મ. દેવીઓનો જન્મ પહેલા બીજા સ્વર્ગમાં થાય છે. દેવીઓનું આયુષ્ય બહુ નાના હોય છે દેવો કરતા. ખ્યાલ આવે છે? તો ઉપરના સ્વર્ગોમાં તો દેવીઓ હોતી જ નથી. એક થી સોળ સ્વર્ગમાં હોય છે તો એ જાતનો ત્યાં ભાવ હોય છે. જો સોળ સ્વર્ગથી આગળના દેવો કામ સેવન રહીત હોય છે, તેમને કામેચ્છા જ ઉત્પન્ન થતી નથી, તો તે પછી તેના પ્રતિકારનો શું પ્રયોગ છે? ખ્યાલ આવે છે? હવે જો ટીકામાં ઘણું વધારે વિશેષ ડિટેલ્સ આપેલી છે અને એમાં ઘણા ભાવ ભરેલા છે. અત્યાર સુધી આપણે ખાલી એક સ્પર્શેન્દ્રિયની વાત કરી, આ ટીકામાં પાંચેય ઇન્દ્રિયની વાત બહુ સરસ કરેલી છે. એને ટાઈમ જોશે, આપણે એને નેક્સ્ટ ટાઈમ એને જોઈશું. હમણાં અહીંયા જ સ્ટોપ કરીએ. જીવાણી સૂત્ર. નિજ નિધિ નિજ મે બતાઈ યા અનંત ઉપકાર ઇસ કે લિયે જન વાણી મા કો વંદનાશક વાર કુલાંતરમુખ મુદ્રાવન સર્વજનેન્દ્ર ભગવાનનો, દ્વાદશાંગી જીનવાણી માતનો, હાલતા ચાલતા સિદ્ધ સમાન સમર્થ મુનિરાજોનો, આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો,